સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 221, પ્રસારણ તારીખ 26 મે 2011. રાજ્યના સીમાડે પડઘમ વગાડવા લાગેલા મેઘરાજાના આગમનના એંધાણથી ખુશખુશાલ એવા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમાબુન, એક કોરા હારો વરસાદ આવવાની આશા બંધાય અને એમાં ગુરુજીની અમૂલ્ય સલામ અલ, એટલે ખેડૂત તો ખુશ ખુશ થવાના જ છે.
ઓવા, અને જય વખત તો ગુરુજીએ ગાગર માં સાગર ભરી દીધો તો. ઓવા
ઓવા ઓવા, બિયારણ ખરીદતી વખતે શું ધ્યાન આલવાનું, જમીન શી રીતે તૈયાર કરવાની, મૂંગા ભાવના ખાતરોની બચત કરવા ઓલે શું કરવાનું, બિયારણને ચૂસ્યો અને ફૂગથી થતા રોગોથી બચાવવા શાની માવજત આલવાની, મુખ્ય પાકનું જોખમ ઘટાડવા અંતર પાકનું શી રીતે આયોજન કરવાનું, ઓહો હો હો, એવી ચેટલી કોમની માહિતીનો ભંડાર એક જ ગુરુવારમાં ગુરુજીએ ખેડૂતો આગળ ખાલી કરી દીધો હતો. મામુન,
થોડી વાત તો સમયના અભાવે રહી ગઈ હતી.
શું વાત કરો છો?
તમે કશુંક બોલેલા ખરાક, બાકીની વાત રેકોર્ડ કરી લઈએ અને એ આવતા ગુરુવારે સંભળાઈ દઈશું.
હા ભાભી, ચોમાસુ પાકોમાં નિંદામણ કાઢવા મજૂરો મળતા જ નથી.
ઓવા ઓવા,
એ વખતે કઈ કઈ નિંદામણ નાશક દવાઓ કઈ અને કેવી રીતે છાંટવી જોઈએ એ પણ ટૂંકમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે, સાંભળો.
હવે ખાસ કરીને આપણે બિયારણની વાત કરી, જમીનને તૈયાર કરવાની વાત કરી, ખાતરની વાતો કરી, પણ સાથે સાથે ખાસ કરીને બિયારણ સાથે જે વાવતી વખતે પાકને વાવીને તરત વાપરવાની જે નિંદામણનાશક દવાઓ હોય છે એની પણ વાત મારા ખ્યાલથી એટલી જ બધી અગત્યની છે. તો બીજની સાથે લોકો પ્રી ઇમરજન્સ હર્બિસાઇડ એટલે કે નિંદામણને ઉગતા પહેલા રોકનાર નિંદામણનાશક દવાઓ પણ ખરીદતા હોય છે. એની અંદર ખાસ કરીને વધારે માં વધારે જેનો ઉપયોગ ગુજરાતમાં થાય છે પેન્ડીમિથિલિન 30% દવા થતી હોય છે.
હા, પેન્ડીમિથિલિન 30%,
જે એક લીટરે એક એકરે એક લીટર વાપરવાની હોય છે. અને કોઈ પણ પાકને વાવીને તરત જ એને માટી ભીની હોય અથવા તો સૂકી હોય ઉપર છાંટી દેવાનું હોય છે. અને ગુજરાતની જે પદ્ધતિઓ છે વાવવાનીમાં, ખાસ કરીને વરસાદના અઠવાડિયાની વાર હોય ત્યારે સૂકી જમીનમાં જ લોકો કપાસિયા મૂકી દેતા હોય છે. તો એ સમયે પણ વાપરી શકાય, કારણ કે પેન્ડીમિથિલિન છે તાપની અંદર આ રીતના 45 ડિગ્રી તાપમાં પણ લગભગ 15-20 દિવસ સુધી એમાં કોઈ ચેન્જ નથી આવતો, રિઝલ્ટ એટલા જ સારા મળી શકે. પણ તમારે જો સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો બીજ ભલે તમે સુકામાં વાવો પણ વરસાદ પડ્યા પછી 2 દિવસની અંદર તમારે ઉપર દવા છાંટી દેવાની, જેનાથી આપણને સારામાં સારું પરિણામ મળે, કારણ કે જમીન ભીની હોય દવા તરત ફેલાઈ જાય અને એક પરત એટલે કે એક પડ બનાવી લે ઉપર, અને જેવું જ અંકુરણ ઘાસનું ફૂટશે તો અંકુરને મારી નાખશે. અંકુરણને મારી નાખશે.
પેન્ડીમિથિલિન 1 એકરે 1 લીટર
વાપરવાની છે. એ સિવાય ટ્રાયફ્લુરાલિન છે, પણ બીજી 2-3 દવાઓ છે, એક ફ્લુક્લોરાલિન છે, પણ એનું ગુજરાતમાં અવેલેબિલિટી એટલે કે બહુ મળતું પણ નથી અને ઉપયોગ બહુ ઓછો છે. તો આ એક અગત્યનો મુદ્દો હતો ખેડૂતો માટે.
ઉમાબન, સાચું કહું, તમે સલાહ લો કે DSC માંથી કોઈ પણ સલાહ લે, હુના જેવી છે, પણ રાસાયણિક ખાતર કે દવાઓ ટાઈમે મળવા તો જોઈએ કે.
પશા ભાઈ, સેંકડો ખેડૂત મિત્રોની આજ ફરિયાદ છે.
સાચું છે.
એટલે તમે છેલ્લે છેલ્લે ડાક્ટર પરાશરાજીને ઉભા પાકને જીવાતોથી બચાવવાના કુદરતી ઉપાયો વિશે પણ પૂછ્યું હતું અને એમણે એ ઉપાય પણ બહુ સરસ રીતે ફરી યાદ કરાવ્યો હતો, સાંભળો.
આ સિવાય પણ ઘણી બધી રીતો છે જે ખેડૂતો માટે ઓલરેડી યુનિવર્સિટીએ ભલામણ કરેલી છે. એમાં દર એકરે લગભગ 4-5 લાકડા એવા પાકથી ઊંચા થોડા ખોડી દો, બેલાખિયા વાળા, જેના ઉપર પક્ષી બેસી શકે, જેને પક્ષીની પર્ચિંગ સાઇટ અથવા બેસવાની જગ્યા કહી શકાય, જેથી કરીને ઉડતું પક્ષી ત્યાં વિસામો ખાવા બેસશે. બેસે એટલે આજુબાજુના કીટકોની એક્ટિવિટી એને જોવા મળે અને એના ખોરાક તરીકે ત્યાં એક્ટિવ થઈ જશે, કામે લાગી જશે, જેથી કરીને આપણને કીટકોને નિયંત્રણ કરવાનું છે એ કામ થઈ જાય અને એને ખોરાક મળશે અને બેસવાની જગ્યા મળશે. અને હજી જો કે એ સમયને વાર છે, પણ જેવું આપણો પાક ઉગીને નીકળી જાય અને લગભગ 30-40 દિવસની અવસ્થાએ પહોંચવા માંડે, અને પાછળથી આપણે ખાસ કરીને અત્યારે કપાસ કે મગફળી જેવા પાકની અંદર લશ્કરીયળની તકલીફ આપણને આવવાની નજીક આવે સમય, તો એ સમય આપણે ફેરોમેન ટ્રેપનો પણ ઉપયોગ કરી શકીએ.
હા, ફેરોમેન ટ્રેપ
એટલે કે એક એકરની અંદર આપણે 2 ફેરોમેન ટ્રેપ્સ લગાડવાની હોય છે, અને લગભગ પાકથી 3-4 ફૂટ ઊંચે એક દંડો લગાડવાનો હોય છે, લાકડી લગાડે, એના ઉપર આપણે ફેરોમેન ટ્રેપ્સ બાંધતા હોઈએ છીએ, જેથી કરીને કોઈ પણ પુરુષ જે કીટકનું ખાસ કરીને લશ્કરી હોય તો લશ્કરીનું પુરુષ જે કોશેટામાંથી બહાર આવીને ઉડવાનું ચાલુ કરે તો એ સીધું જ ફેરોમેન ટ્રેપ્સમાં ત્યાં ટ્રેપ થઈ જશે, ભરાઈ જશે ત્યાં. એટલે આજુબાજુમાં જે પણ માદાઓ ઈંડા મૂકશે એ ફર્ટાઇલ નહીં હોય, એટલે એમાંથી કોઈ ઈંડામાંથી ઈયળ નહીં નીકળી શકે, જેના હિસાબે આપણે એક એ રીતનું નિયંત્રણ કરી શકીએ છીએ.
બરાબર. ગુરુજી, તમે જો બેઠા હો ને ત્યો ભગવાન તમારું ભલું કરો, એ વાત ચંપાબુ ના આશીર્વાદ.
એ મોટા છે, આશીર્વાદ ના લય, પ્રાર્થના કરાય, શુભેચ્છા લાય, અને કોણ સમજાવ.
ચૂપ રહો કા, હવે એ તો ગુરુજી એ બધું સમજી જ જોયા. હા, વાહ, થોડા તમારા જેવા છું.
ચેમ ચેમ અમારા જેવા? એટલે તાર ભાઈ ને મગફળી માં ડોડવા ભરાય, તાણે પિય તચુ કાલવાની સલાહ કુણે આલેલી? કુણે આલેલી?
બઉ કુદો નહી હોવા, તમે તો ખાલી છે ને સલાહ જ આલેલી હોવા. મી તો એ પાક માં પેલો તડતડ્યો, અને મોલોમસી ક થ્રીફ્સ ના નિયંત્રણો લે દવાઓ સોટી આલતી હોવા. એમાં ચો વેદ ભણવાના છે તે ના કરી હકાય?
અરે ભાભી, પાછા ભાઈ ચંપા ભાભી ની વાત સાચી છે.
કારણ
ખેતીમાં બહેનો માત્ર સાથ જ નથી આપતી, હવે તો પ્રેરણા, પ્રવાસ કે DSC અને સજ્જતા સંઘ જેવી સંસ્થાઓની મુલાકાતો લઈને, તાલીમ શિબિર માં ભાગ લઈને ખેતીમાં નવા નવા પ્રયોગો કરવા પણ લાગી છે.
એમાં તો તમારા ભાભી કોઈ ના પહોંચે. મેં કહ્યું કે આ વખત પાયા મોય આલવાના ખાતરો ની અછત છે, તો એ તો તમે પેલી થોડા અઠવાડિયા અગાઉ વાત કરેલી ને, યાદ છે? પેલી ખાતરો પાણીમાં મિલાઈને શું આલવાનું?
પાણીમાં ઓગળે એવા ખાતર, એટલે કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર.
હા, એ જ. એવા કેટલાય ખાતરોના ચોપાનીઓ મને અને ગામના કેટલાય ખેડૂતોને વાંચવા આલેલા. બોલો.
હા પશા ભાઈ, 19-19-19, 20-20-20, 13-0-45 પોટેશિયમ નાઇટ્રેટ, 0-0-50 પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક એટલે કે જસત, ફેરસ એટલે કે લોહ તત્વ, અને એવા સૂક્ષ્મ પોષક તત્વો ઓછામાં ઓછા પ્રમાણમાં આપવા છતાં વધારેમાં વધારે ફાયદો કરે એ રીતે આપવાનું શીખવું જ પડશે ભાભી. અને પિયત પણ જરૂર પૂરતા જ કટોકટીની અવસ્થા ચૂકી ના જવાય એ રીતે આપવાનું સમયપત્રક બનાવીને તેનો ચુસ્ત અમલ પણ કરવો પડશે.
ભાભી, જો મને યાદ આવ્યું, હવે ઉનાળુ બાજરીની તો છેલ્લી કટોકટીની અવસ્થા આવશે ને?
હા, તો ઉનાળુ બાજરીમાં દાણા બેસવાની અવસ્થા છેલ્લી કટોકટીની અવસ્થા છે, ત્યારે પિયત અચૂક આપવું જોઈએ, અને પક્ષીઓથી પણ નુકસાન ઘટાડવા દિવસે થોડુંક ધ્યાન આપવું જોઈએ.
બરાબર.
અને હું શું કઉ છું, આ ઉનાળુ તલમાં કશું ધ્યાન આપવાનું ખરું?
પછા ભાઈ, તલમાં બાજરી થી જરા ઉલટું છે. હા, તલમાં ડોડવા ભરાવા આવે એટલે શક્ય હોય તો પ્રવાહી પોટાશ નો છંટકાવ કરીને પાકવાની અવસ્થા પહેલા એકાદ અઠવાડિયે પાણી બંધ કરી દેવાનું.
પાણી બંધ કરી દેવાનું?
મને યાદ આવ્યું ભાભી, આખા સોળ પીરા દેખાવા લાગે તાણક.
મોટા ભાગનો તલનો પાક પીળો પાકટ દેખાવા માંડે એટલે છેલ્લું એક અઠવાડિયું એમાં તલના દાણા પાકવા દેવાના પશા ભાઈ.
બરાબર.
અને એ વખતે પાણી બિલકુલ નહીં આપવાનું.
એ તો સમજી ગયા તમારી વાત, પણ મને એ ના સમજાયું કે એવું કરવાથી એનો ફાયદો શું થવાનો?
પશા ભાઈ, ફાયદા ઘણા થવાના છે. હા, જો પહેલું તો તલમાં તેલની ટકાવારી વધશે, તલના દાણા ચળકતા અને રંગદાર બનશે, અને દાણો પણ વજનદાર બનશે.
વાહ વાહ વાહ, એટલે ભાવે વધારે મળે અને આપણું ગજવું વજનદાર બને.
ભાભી, આંતર પાકમાં કોઈ એકાદ સીઝન નો પાક લેવા કરતો ઓબાન, ચીકુન, નારિયેલી કે દ્રાક્ષ જેવો બાગાયતી પાક વાયે તો ચીવડે?
ભાભી, એના માટે પણ અત્યારે આયોજન કરવાનો યોગ્ય સમય છે.
પણ ઉમાપુન, મને એક વાત નહીં સમજાતી કે ગમે જમીન આ બધા ફળઝાડ માફક આવે કરી?
પશા ભાઈ, કોઈ પણ ફળઝાડ માટે 1 મીટર લાંબો, એક મીટર પહોળો અને એક મીટર ઊંડો ખાડો ખોદીને એકાદ મહિનો તપવા દઈએ અને પછી જમીન ચકાસણીના રિપોર્ટમાં કરેલી ભલામણ મુજબ પોષક તત્વો સાથેના ખાતરો માટીમાં મેળવી ખાડા પૂરીને વરસાદ થયા પછી કલમ રોપીએ તો જે તે ફળઝાડ તો થવાનું જ છે. હા, આપણા વિસ્તારના હવામાનમાં કયા કયા ફળઝાડ થઈ શકે એ કૃષિ નિષ્ણાતને પૂછીને જાણી લેવું જોઈએ.
પણ ભાભી, આ તમે કયા એ ખાડા એક હરખા અંતરે જ કરવાના?
ના ભાભી, એવું નહીં. ભવિષ્યમાં ઝાડના થનારા કદના પ્રમાણમાં બે ખાડા વચ્ચેનું અંતર રાખવું જોઈએ.
સમજો સમજો, એટલે કે ધારો કે ઓબામાં વધારે અને નાળિયેરી ઓલું ઓછું એમ.
હા બિલકુલ બરાબર. જો આંબાના રોપા હોય તો બે ખાડા વચ્ચે 10-10 મીટરનું અંતર રાખવું જોઈએ. ચીકુ માટે 8-8 મીટર અને નાળિયેરી માટે 6-6 મીટર. તો દ્રાક્ષ માટે 5-5 મીટરના અંતરે ખાડા તૈયાર કરી તપવા દઈ એને ભલામણ મુજબના ખાતરો સાથે માટીથી પૂરી દેવા જોઈએ.
તો ભાભી, પછી બે ખાડા વચ્ચેની જમીન ખાલી ના રહી?
ભૈયા ને કોણ સમજાવે. અલી એ છોડ હાલ ને હાલ, કે બે ચાર મહિનામાં થોડો જ મોટો દૈત થઈ જવાનો છે. વચ્ચેની જમીન રૂપારી ખેડી અને ટૂંકા ગાળાનો જે પાક લેવો હોય એ લઈ શકાય. ખરું બંધ
એમ જ કરવાનું પસાર. આવતા ગુરુવારે એટલે કે 2 જૂન ના શ્રોતા સંમેલનમાં આપણે આવી તો ઘણી બધી ચર્ચા કરવાના છીએ ભાભી.
ક્યારે? 2 જૂન ને ગુરુવાર, એટલે કે આજથી બરાબર 1, 2, 3, 4, 5 હાથમાં દાડે.
હા, જે મિત્રોને સંમેલનમાં આવવાની ઈચ્છા હોય એ આજે ડીએસસી નો નંબર 0 27 17 235 995 જોડીને નામ નોંધાવી જ દે અને સાથે આજના ઇનામી સવાલનો જવાબ પણ લખાવી દે.
પણ તમે સવાલ પૂછો તાણક.
અરે હા ભાભી, એ પણ તૈયાર જ છે. લો તમે બંને વાંચો.
પહેલો મને જોજે. પહેલો શું કહીએ તો ભયન બુનો, આજનો 221મી કડીનો ઇનામી સવાલ એ છે કે ભારત સરકારે હાલમાં કઈ જંતુનાશક દવાના વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે?
સવાલ બરોબર લખી લીધો કે ફેરથી બોલું છું?
હા બોલો બોલો.
ભારત સરકારે હાલમાં કઈ જંતુનાશક દવાના વપરાશ પર પ્રતિબંધ મેળ્યો છે?
હવે જલ્દી આપવા માંડો જવાબ, એટલે આ બે મિત્રોની જેમ ડ્રોમાં તમારું નામ પણ ઇનામ માટે પસંદ થઈ જાય. લો એ પણ તમે બંને જ વાંચો.
તો ભાઈઓ બોલો, 219મી કડીના પ્રશ્નનો સાચો ઉત્તર આલીને ડ્રોમાં બીજું ઇનામ જીતી જાય છે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ગામ ઘનશ્યામપુરના કણજરિયા ચંદુભાઈ ઘનશ્યામભાઈ.
અને પહેલા વિજેતા છે તાલુકો જિલ્લો પાટણ ગામ રોધીના રબારી રમેશભાઈ જોરાભાઈ.
મિત્રો તમને ખૂબ 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 ધન્યવાદ, અભિનંદન. આ જ રીતે ફોન કરતા રહેજો કે પત્ર લખતા રહેજો.
અને ભાઈ સરનામું તો ને એના છોકરાનું એ આવડે છે. સત્તન સંગ
લાવે ખેતી માં રંગ,
ડીએસી સરકારી ટ્યુબવેલ પાસે
બોપલ
અમદાવાદ 58.
હા મિત્રો, માહિતીની આપ લેનો સેતુ મજબૂત હશે તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ ભરાવશે.
સાચી વાત છે. તો હવે બોલીશું આવતા ગુરુવારે 2 જૂન શ્રોતા સંમેલનમાં. ક્યાં લગી કહી દઈએ
નમસ્તે આપજો.